ગુરુ માતા જંગલાણી, જંબોલા તો મોતને શરણે ગયો પણ હજી જંગલાણી બાકી હતી. આ જંગલાણી એટલે સરોવરના શેતાન જંબોલાની ગુરુમાતા. ગુરુમાતા એટલે દિવ્યાત્મા દેવી નહીં, પણ જંગલાણી એક સ્ત્રી હતી. અનેક પાગલોમાંથી ઘડી કાઢી હોય તેવી તે વિકરાળ હતી. એક સ્ત્રી આટલી વિકરાર હોય તેમ કોઈ માની જ શકે નહીં. જંગલાણી સરોવરથી 1.5 કિલોમીટરના અંતરે આવેલ તરેટીમાં રહેતી હતી. તે ડાકણ હતી, જીવતી જાગતી ડાકણ. તેની લોહી તરસ જંબોલા દ્વારા સંતોષાતી હતી. માનવ શિકાર કર્યા પછી જંગલાણીને તેનો ભાગ મળી જતો હતો. હરણા, સસલા, વરુ અને ભૂંડનો ખોરાક જંગલાણીને ખૂબ જ ભાવતો હતો. જંગલાણી કેટલાક માનવભક્ષી જંગલીઓની ગુરુમાતા હતી. તે મુઠ્ઠીભર જંગલીઓના માનપાન પામીને બેસી રહેતી. બધા જંગલીઓ એને હરણા, સસલા અને માનવોના ભોગ ધરતા. જંગલાણી 6 ફૂટ ઊંચી લાંબી હતી. તેનું શરીર તગડું અને મજબૂત હતું. માથાના વાળ દોરા હતા અને ખુલ્લા રહેતા હતા. જંગલાણી કારા કોલસા જેવી હતી. એની આંખો કાયમ લાલચોર રહેતી. તે શરીરના ઉપરના ભાગે રીંછનું ચામડું બાંધતી હતી. બાકીનું શરીર ઘાસ પાંદડાથી ઢાંકેલું રાખતી હતી. તે ગરામાં વાઘના નખની મારા પહેરતી હતી. અરે, એક ખોપરી પણ એ મારામાં લટકાવતી. જંગલાણીના કાનની બૂટમાં હાડકા બાંધેલા હતા. પગની પાનીઓ ખુલ્લી રહેતી. પગના સહેજ ઉપરના ભાગમાં દોરા લીટા કરેલા હતા. કપાળ ઉપર દોરા લીટા કરેલા હોવાથી તેનો દેખાવ ભયંકર લાગતો હતો. જંગલાણી આગ ઉપર માંસ શેકીને આરોપતી. તે સફરજન, ચીકુ, જામફળ, જાંબુ, તરબૂચ, સકરટેટી, સીતાફળ જેવા ફળોને ઠોકરે ચડાવી દેતી. આ એક અતિ વિચિત્ર સ્ત્રી હતી. આવી ભયંકર ખૂંખાર સ્ત્રી બીજી કોઈ નહોતી. તેને જોઈને વાઘ, વરુ અને દીપડા પણ ભાગી જતા. જંગલાણી રમત રમતમાં સાપને ઊંછડીએથી પકડીને દબાવી દેતી. એને વીંછી કે સરપ કરડતા નહીં, કરડે તો તેની અસર થતી નહીં. આ વિચિત્રબાઈની એક વિશિષ્ટતા એ હતી કે તે આંખનું ત્રાટક કરીને સિંહને પણ પછાડી દેતી. આંખથી આંખનું મિલન થાય એવા ત્રાટક પ્રયોગમાં જંગલાણીનો જોટો જડે તેમ ન હતો. બલબલા વનવાસી જંગલાણી સામે આંખો મિલાવી શકતા નહીં. સરોવરનો શેતાન જંબોલા આ જંગલાણીને પૂછીને દરેક કાર્ય કરતો. જંબોલા જંગલાણીના પગમાં પડીને આરોટવા લાગતો. જંગલાણી એના માથામાં પગ પછાડીને આશીર્વાદ આપતી. તેના આશીર્વાદ મળતા જ જંબોલા ફાટીને આગ બનતો. બલબલાને તે પછાડી દેતો. જંગલાણીને જોઈને જંગલના હિંસક જાનવરો પણ દૂર ભાગી જતા. આ સ્ત્રીની એક ચીસ પડતા જ વિશાળકાય હાથીઓના ઝુંડો પણ દૂર જતા રહેતા. જંબોલાની આ ગુરુમાતાની એક બીજી વિશિષ્ટતા એ હતી કે તે ગરામાં લટકતી ખોપરીમાં એક ગોળ દડો ગોઠવીને રાખતી. આ ગોળ દડો આમ તો પાંદડાનો હતો. દડાની ભીતરમાં ભયંકર દ્રાવણ ભરી રાખતી. જંગલની કોઈ વનસ્પતિમાંથી તે આવું દ્રાવણ બનાવી તેમાં ભરી રાખતી. જંગલાણી શત્રુ પર પેલા દડાનો ઘા કરતી. એ દડો શત્રુને વાગતા જ એની અંદરનું દ્રાવણ શત્રુના શરીરમાં ફેલાતું અને શત્રુનું શરીર કારી બરતરાથી તતડી ઉઠતું. તેના શરીરમાં મોટો મસ્ત ફોલ્લો ફૂટી નીકળતા. એ ફોલ્લા એક દિવસ રહેતા બીજા દિવસે તે ફૂટી જતા. માણસ ખલાસ થઈ જતો. છેલ્લી ઘડીના બચાવ માટે જ આ વિચિત્ર સ્ત્રી દડો ફેંકીને તે નાસી છૂટતી. ઝાડીમાં ઓઝલ બની જતી. જંગલાણી સિવાય કોઈ વનવાસી પાસે આવો વિચિત્ર દ્રાવણવાળો દડો ન હતો. જંગલાણીએ આ વિચિત્ર પ્રકારના દડાની ફોર્મ્યુલા કોઈને બતાવી નહોતી. હા, જંબોલાએ તે બનાવવાની શરૂઆત કરી હતી. ત્યાં જ ટાર્ઝન કાર બનીને ત્રાટક્યો અને તેનો અંત આવ્યો. જંગલાણીએ જ્યારે જાણ્યું કે ટાર્ઝને જંબોલાને ખતમ કરી નાખ્યો છે ત્યારે તે કારઝાર બની ગઈ. તેને જંગલને માથે લીધું. તે તરેટીમાં આમથી તેમ દોડવા લાગી. કોઈની પણ મદદ લીધા વિના જંગલાણી ચાલી નીકળી. ટાર્ઝનના બુક્કા બોલાવવા માટે તે ઘસી ગઈ. બસ દોડતી જ ગઈ, દોડતી જ ગઈ. ટરેટીનો વિસ્તાર વરોટીને જંગલાણી દોડવા લાગી. ચીચિયારીઓ નાખતી તે દોડતી હતી. વચ્ચે આવતા વૃક્ષોને તે દૂર હડસેલી દેતી હતી. ઝાડીના ઝુંડોને તે લાત મારીને કચ્છરગાણ કાઢી નાખતી હતી. અરે, એક રીંછને એણે લાત ઝીકીને ગોટે ચડાવી દીધું. ઝાડ ઉપરથી છલંગ મારતા બે વાંદરાને ભગાવ્યા. એક હરણાને પણ એણે આંટીએ ચડાવ્યું. જંબોલાના મોતથી જંગલાણીનો ગુસ્સો બેવડાઈ ગયો હતો. આટલી બધી ગુસ્સે તે ક્યારેય થતી નહીં. જ્યારે જંગલાણી ક્રોધમાં આવતી ત્યારે નવાજૂની બંને જ રહેતી. કોઈ મોટી આફત સર્જાતી ટરેટીના વનવાસીઓને જંગલાણીની મનોદશા જોઈને આગામી કલાકોમાં સર્જનારી ઘટનાને અણસાર મળી ગયો હતો. કેટલાક જંગલીઓ જંગલાણીની પાછળ દોડ્યા. તેઓ ખતરનાક ખેલ જોવા માટે પાછળ દોડી રહ્યા હતા. અવનવા પ્રશ્નો જંગલીઓને પીડી રહ્યા હતા. જંગલાણી દોડીને ક્યાં જતી હશે? એની ઝપટમાં કોણ આવવાનું હતું? તેની ઝપટમાં આવનાર શક્તિ નાની હશે કે મોટી? જંગલાણીનું આજે શું થશે? જીવશે કે મરશે? જંગલાણી ટાર્ઝન સામે જઈને ઊભી રહી. ડોરા ગુરકાવવા લાગી. દાંત કચકચાવીને ચીચિયારીઓ નાખવા લાગી. ધરતી પર પગ પછાડીને ગોર ફુંદરડી ફરવા લાગી. ટાર્ઝન નવાઈ પામ્યો. એણે કદી આવી વિચિત્ર સ્ત્રીને જોઈ નહોતી. મારા જંબોલાને મારનાર કોણ? તું ને! જંગલાણીએ તીણી ચીસ નાખી. કારઝાર બનીને કૂદી. મારા જંબોલાનો નાશ કરનાર આજે જીવતો જશે નહીં. બોલ, એનો શું વાત હતો? એને માર્યો કેમ? મારું નામ ટાર્ઝન છે. તમારો જંબોલા નિર્દોષ લોકોને પેલા મોતના સરોવરમાં ધકેલતો હતો. વળી તે માનવ ભક્ષી બની ગયો હતો. એને જીવતો રખાય નહીં, ટાર્ઝન બોલ્યો. પણ તમે કોણ છો? તારું નામ ટાર્ઝન છે? જંગલનો રાજા કહે છે તે ટાર્ઝન તું છે. ઠીક છે, પણ તે જંબોલાને ખતમ કરીને સારું કર્યું નથી. મને ઓળખે છે? હું કોણ છું? જંગલાણીએ ત્રાડ નાખી. ના, હું તમને ઓળખતો નથી. ટાર્ઝન, મને ઓળખી લે. હું ટરેટીની રાણી જંગલાણી છું, જંબોલાની ગુરુ માતા છું. ચાલ, હવે મરવા માટે સાબદો થા. જંગલી જંગલાણી કારી ચિચિયારી નાખતી ટાર્ઝન ભણી દોડી. તેણે કૂદકો લગાવ્યો, જોરથી લાત ઉગામી. પણ ટાર્ઝન સિફતપૂર્વક બાજુમાં ખસી ગયો. જંગલાણી ખરાબ રીતે ઉછરીને એક ખાડામાં પડી. તેની સ્થિતિ હાસ્યાસ્પદ બની ગઈ હતી. ટાર્ઝન બીજા હુમલા માટે તત્પર હતો. જંગલાણી ઊભી થઈ ગઈ. દાંત કચકચાવીને તેણે પગ પાસેના પથ્થરને લાત મારી. પેલો પથ્થર ફૂટબોલના કદનો હતો. લાત વાગતા જ તે ટાર્ઝન તરફ ઉછર્યો. ટાર્ઝને વળી લાત ઝીકી એટલે એ પથ્થર જંગલાણીના પેટમાં વાગ્યો. જંગલાણી વળી ગભડી. પથ્થરનો માર તેને ચીસ પડાવી ગયો. તેની આંખોમાં પીડા ઉભરી. ટાર્ઝન જોરથી બરાડ્યો, જંગલાણી, તારા જેવી પાપી સ્ત્રીઓ માટે આ જંગલ નથી. જંબોલા અને સુવર્ણો જેવા ખતરનાક અને માનવ વેરીઓ માટે અહીં સ્થાન નથી. મને નફરત છે એવા લોકોથી જેઓ માનવ સમુદાય પર બેરહેમપણે ત્રાસ ગુજારે છે. જંગલાણી ચિત્કારી ઉઠી. હવામાં ઉડતા પંખીની માફક તે દોડી. ઓહ, શું સ્ફૂર્તિ હતી, શું ગતિ હતી! ભલો ભૂપ પણ ભાંગી પડે તેવી તેની ગતિ હતી. એક સ્ત્રીમાં આટલી બધી શક્તિ ક્યાંથી ફૂટી નીકળી હશે? તાર્ઝન આશ્ચર્યથી ઘેરાયેલો હતો. જંગલાણીનો હુમલો આબાદ હતો. પહેલીવાર એના પગ તાર્ઝનની છાતીમાં વાગ્યા. તાર્ઝન કાફેલ તો નહોતો જ. આશ્ચર્ય અને સ્તબ્ધતાથી તે હજી હુમલો ખારવાનું વિચારે તે પહેલાં તો જંગલાણીએ લાત ઝીકી દીધી હતી. જોકે એથી જાજો ફરક પડ્યો નહીં. શક્તિશાળી તાર્ઝન સેજ પાછળ લથડ્યો, એટલું જ. વર્તી પરે તાર્ઝને હુમલો કર્યો. આ વખતે તેના જડબા પર તાર્ઝનનો મુક્કો આવ્યો. જંગલાણીનો ચહેરો ચમચમી ઉઠ્યો. એને પોતાની આંખે લાલ પીરા રંગો ઉંડારે વર્તા દેખાયા. જંગલાણી ફંગોરાઈને વૃક્ષ સાથે અથડાઈ. એક સ્ત્રી પર આવા પ્રહાર કરવા તાર્ઝનને ગમતા નહોતા. પણ એ સ્ત્રી રાક્ષસી સ્ત્રી હતી, કહો કે ભયંકર પાપીણી હતી, અને એટલે જ તાર્ઝન એને ખતમ કરવા બુરાયો થયો હતો. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ મચી ગયું હતું. જંગલાણી માર ખાતી હતી, પરંતુ તે તાર્ઝન જેવા તાર્ઝનને પણ મચક આપતી નહોતી. એ વિચિત્ર રીતે ગબડતી હતી, ક્યારેક ફંગોરાતી હતી, અને મુક્કા ખાઈને ફીંડલું વરી જતી હતી. આમ છતાં તે જનૂનપૂર્વક તાર્ઝનનો પ્રતિકાર કરતી. તાર્ઝને એને ક્યારનીએ ખતમ કરી નાખી હોત, પણ તે શરણે આવવા તૈયાર જ નહોતી. એક રાક્ષસી શક્તિનો સામનો કરવો અન્યાય તો નહીં જ ગણાય. જંગલાણી સામાન્ય શક્તિ ધરાવતી સ્ત્રી નહોતી. તે રાક્ષસી શક્તિના દરિયા સમાન એક વિચિત્ર સ્ત્રી હતી. જો તે ખુદ તાર્ઝન જેવા કલ્યાણકારી માર્ગના સૈનિકોને ભરખી જવા તૈયાર થતી હોય, તો તેને જંગલમાં રહેવાનો કોઈ અધિકાર નહોતો. અરે, આ ધરતી પર જીવવાનો કે વિચરણ કરવાનો સુદ્ધા એને કોઈ અધિકાર ન હતો. તે રાક્ષસ કુળની એક સ્ત્રી હતી. એનો નાશ જ યોગ્ય હતો. તાર્ઝને એને ચાલ્યા જવા માટે 3 વાર કહ્યું. આમ છતાં તેણે હઠ મૂકી નહીં. છેવટે તાર્ઝને એને ઉચકીને 2 વાર નીચે પછાડી. છેલ્લી ક્ષણે જંગલાણીને ખોપરીની અંદર પડેલો પેલો વિચિત્ર રસાયણથી ભરેલો દડો યાદ આવી ગયો. તેણે તરત જ એ દડો ખોપરીમાંથી બહાર કાઢ્યો અને તાર્ઝન તરફ જોરથી ફેંક્યો. એમાં વિચિત્ર દ્રાવણ હતું. હજી તો એ દડો તાર્ઝન તરફ ઘસી રહ્યો હતો, ત્યાં જ ડિમ્પુ વાંદરાએ હવામાં છલંગ લગાવી અને પેલો દડો આખો ઝીલી લઈને દૂર ફંગોરી દીધો. પેલી રાક્ષસી સ્ત્રી દડો પકડવા દોડી, પણ તે પહેલાં તો તાર્ઝને એને ઉચકીને દૂર ફગાવી દીધી. દૂરના એક મોટા પથ્થર સાથે એનું માથું અફરાયું અને તે નિશ્ચેતન બની ગઈ. જંગલાણીનો અંત ઘણો વિચિત્ર આવ્યો. પીટર વૃક્ષ પરથી નીચે આવ્યો. એણે આવું ભીષણ યુદ્ધ આ અગાઉ ક્યારેય જોયું ન હતું. એને થયું સુવર્ણનો ખાસ માણસ પિલોક તાત્કાલિક ભેટી જાય તો એનો પણ અંત જંબોલા અને જંગલાણી જેવો જ આવે. એવું કંઈક થાય તો તેમને માટે યોગ્ય જ હતું. પાપીઓનો અંત આવવો જ આવવો જોઈએ. જંગલાણીના હાથમાંથી હવામાં ઝીકાયેલો વિચિત્ર દ્રાવણવાળો દડો ડિમ્પુ વાંદરાએ છલાંગ લગાવીને હવામાં ઝીલી લઈને જુદી દિશામાં ફગાવી દીધો હતો. એમ કરવામાં વિલંબ થયો હોત તો તાર્ઝન મુશ્કેલીમાં મુકાયો હોત. જોકે કોઈપણ પ્રકારના હુમલાને ખારવા માટે તાર્ઝન સાબદો હતો. તેણે પણ ડિમ્પુ વાંદરા જેવું પરાક્રમ કર્યું હોત અને દડો ફગાવી દીધો હોત. તાર્ઝન, તમે ખરા સાહસવીર છો. પેલો દડો મોતની ગોરી સમાન હતો. ગજબ પ્રતિકાર કરીને તમે જંગલાણીનો અંત આણી દીધો, પીટર બોલ્યો. બસ આ રીતે સુવર્ણો ધરતીમાં દરબાઈ જવો જોઈએ. તે પણ જંગલાણી અને જંબોલાથી સહેજ પણ ઉતરતો નથી. સુવર્ણોય નિર્દયી અને નિષ્ઠુર નરાધમ છે. એનો અંત આવી જ જવો જોઈએ. ટાર્ઝન હસ્યો. ડિમ્પોએ ફરી ઠેકડો મારીને ઝાડની ડારી પકડી અને કૂદવા લાગ્યો. તેણે ચિચિયારી નાખી. જાણે તે જંગલાણીના મોતથી આનંદમાં આવી ગયો હોય તેમ લાગ્યું. આ રીતે તે આનંદ પ્રદર્શિત કરી રહ્યો હતો. આ વખતે ટરૈટીના પેલા વનવાસીઓ દૂર ઊભા ઊભા ટાર્ઝનને જોઈ રહ્યા હતા. એ બધા સત્વરે દોડીને ટાર્ઝન પાસે આવ્યા. તેઓ બધા ટાર્ઝનને આશ્ચર્યથી તાકી રહ્યા. એમની જોવાની ક્રિયા પણ આશ્ચર્યજનક હતી. એમણે જંગલાણીનો અંત જોયો હતો. કદાચ આ જંગલીઓ પણ જંગલાણીના ત્રાસમાંથી મુક્ત બનવા માંગતા હતા. એ બધા વનવાસીઓ ટાર્ઝનની ચારે તરફ ફરવા લાગ્યા અને ખુશી વ્યક્ત કરવા લાગ્યા. તમે બધા જંગલાણીને દેવી તરીકે પૂજતા હતા, પરંતુ તે દેવી નહીં, એક ભયંકર પિશાચીની જેવી, અરે ડાકણ અને ઉતરતી કક્ષાના રાક્ષસથી એ બદતર સ્ત્રી હતી. એનો અંત આવવો જોઈતો હતો અને આવી ગયો. તમે જંબોલા અને જંગલાણીના અંતથી ખુશ છો ને? તમારે કંઈ કહેવું છે? ટાર્ઝન બોલ્યો. અમે આનંદમાં છીએ. વનવાસીઓનો એક આગેવાન જોરથી ચિલ્લાઈને બોલ્યો, આજથી તમે જ હવે અમારા દેવ છો. ચાલો અમારા વાસમાં ચાલો, અમે ખુશી મનાવવા માંગીએ છીએ. ટાર્ઝને પીટર સામે જોયું. પીટર પણ થાક્યો હતો. તેણે સ્મિત ફરકાવ્યું. ટાર્ઝન એની ઈચ્છા જાણી ગયો. એણે માથું ધૂણાવી આજની રાત તરેટીના વાસમાં ગુજારવાની તૈયારી દાખવી. આથી વનવાસીઓ ત્યારે ઉત્સાહમાં આવીને જોરશોરથી નાચવા લાગ્યા. ટાર્ઝન, પીટર અને ડિમ્પુ વાંદરો તરેટીના વાસમાં ગયા. જંગલાણીના આ વનવાસીઓ ભયંકર પહાડોના અને કોઈ અજાણ્યા ટાપુના માર્ગેથી આ જંગલમાં આવીને વસ્યા હતા. જંગલાણી સહિત તેમનો વસવાટ અહીં થયો હતો. તેઓએ ટાર્ઝનની વાતો સાંભળી હતી, પણ આજે પહેલીવાર તેમણે ટાર્ઝનને જોયો હતો. ટાર્ઝને ખતરનાક દયાહીન જંગલાણીનો ખાતમો બોલાવી નાખ્યો હતો. બધા વાસમાં ગયા. વનવાસીઓની સ્ત્રીઓ અને બાળકો બહાર આવ્યા. વનવાસીના વડાએ કંઈક વાત કરી એટલે એ બધા નાચવા લાગ્યા. કોઈ એક જંગલી ભૂંગળ જેવું સાધન લઈને વગાડવા લાગ્યો. ચાર જંગલીઓ દોડ્યા. તેમણે ટાર્ઝનને ઉચકી લીધો અને એક કાળા પથ્થર પર તેને બેસાડી દીધો. એ કારો પથ્થર એટલે એમનું સિંહાસન. કદાચ જંગલાણી તેની ઉપર બેસતી હશે. હું માત્ર તમારો જ નહીં, આખા જંગલનો રાજા છું. અલબત્ત જ્યાં પણ માનવ ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હશે ત્યાં હું દોડી જાઉં છું. પાપીઓનો નાશ કરવો મને ગમે છે, ટાર્ઝને ખૂબ જ ભાવપૂર્ણ વાણીમાં કહ્યું. તમે લોકો સુખ શાંતિથી રહેશો તો મને ગમશે. માણસ પર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખશો તો ફરી પહાડો અને ટાપુના માર્ગ ભણી જવું પડશે. વનવાસીઓનો વડો ટરેટીના અન્ય વનવાસીઓને સંબોધીને બોલ્યો, આજથી ત્રાસજનક કૃત્યો ખતમ. આપણે કદી કોઈ માનવ ઉપર ત્રાસ ગુજારીશું નહીં. હા, કોઈ માનવ શેતાન બનીને આપણી ઉપર વાર પ્રહાર કરશે તો એનો અંત આણીશું, પરંતુ નિર્દોષને કદી કંડીશું નહીં. જંગલીઓની આ ઘોષણાથી ટાર્ઝનને ઘણો આનંદ થયો. એ રાતે નાચગાનનો જલસો ગોઠવાયો. બીજા દિવસે સવારે ટાર્ઝન, પીટર અને ડિમ્પુની યાત્રાનો આરંભ થયો. અંગારીઓ. ટાર્ઝન ચિંતામાં મુકાઈ ગયો હતો, કેમ કે એણે એક અત્યંત વિચિત્ર જાનવર વિશે જાણ્યું હતું. ટરેટીના વનવાસીએ જાદુગર સુવર્ણો દ્વારા ફરતા કરાયેલા વિકરાર હાથીકાઈ જાનવરની વાત કરી હતી, જે લગભગ પથ્થર લોકની સીમાઓમાં દ્રષ્ટિગોચર થતું હતું. કદીક જંગલમાં આંટો દઈ જતું હતું. વનવાસીના વડાએ કહ્યું, ટાર્ઝન તમે કહેતા હો તો એ ભયંકર જાનવરથી તમારો બચાવ કરવા માટે અમે સાથે આવીએ. આ ભયંકર જાનવર લગભગ ડાયનાસોર જેવું જ છે. તેની ગરદન ઊંટ જેવી લાંબી છે, આગળના બે પગ હાથી જેવા મોટા, જાડા અને લાંબા છે, પાછળના પગ નાના અને પૂંછડી ઘણી લાંબી છે. ટાર્ઝન અચંબો પામ્યો. વડાએ કહ્યું, અમે રાતના મસાલો પ્રગટાવીને આ ભયંકર જાનવરથી બચવા જાગીએ છીએ. વચ્ચે એકવાર તે તળેટીથી ઉપરની તરફ દેખાયું હતું. અમે ટોરામાં ભેગા થઈને તેની પાછળ દોડેલા. અમારા હુમલાના ભયથી તે નાસી ગયું હતું. એનું નામ શું છે? ટાર્ઝને આશ્ચર્યથી બોલ્યો, ડાયનાસોર જેવું પ્રાણી હાલના તબક્કે હોય તેવું હું માનતો નથી, પરંતુ સંભવ છે એમાંનું કોઈ એકાદ જંગલમાં પુનઃ પ્રગટ્યું હશે. સુવર્ણોએ એનું સર્જન કર્યું હશે તેનું પણ આશ્ચર્ય થાય છે. એ ડાયનાસોર નથી, કેમ કે જંગલાણીએ કહ્યું તેમ તેનું નામ અંગારિયો છે. અંગારિયો તેના મોઢામાંથી જીભ વાટે વરાળ છોડે છે, કદાચ તે સુસવાટા નાખે છે, જે હોય તે, પણ જંગલની વસ્તી માટે તે જીવ સારો તો નથી જ. જંગલીઓનો વડો બોલ્યો, અંગારિયો જંગલની વસ્તી માટે અભિશાપરૂપ હતો. એનો અંત નહીં આવે તો તે નિર્દોષ વનવાસીઓ અને અન્ય પશુ પક્ષીઓનો ખાત્મો બોલાવી દેશે. બસ એની જ ચિંતા ટાર્ઝનને સતાવી રહી હતી. અંગારિયો પેલો વિકરાળ ઝંબોલા અને વિચિત્ર સ્વભાવની જંગલાણી કરતાંય ભયંકર ઉપદ્રવી જીવ હતો. એનો અંત તો આણવો જ રહ્યો. અંગારિયા વિશે તરેટીના વનવાસીઓએ માહિતી આપી તે પ્રમાણે તે એક ભયંકર વિચિત્ર જાનવર હતું. મોટે ભાગે ધરતી ધમધમી ઉઠે તેમ અંગારિયો ચાલતો હતો. એના પગ ઊંચકાતા જોઈને અચ્છા અચ્છા સુરવીરથી ચીસ પડાઈ જતી. તે ડોકને ચારે તરફ ડોલાવતો હતો, ઊંચી ગરદન ફેરવીને મોઢામાંથી વરાળ ફેંકતો. તેના મોઢામાં દાંત લાંબા અને તીણા હતા. આંખો છરી મરાઈ તેવી હતી, લાલ લાલ અંગારા જેવી એ આંખો હતી. અંગારિયો એની પૂંછડી ફંગોરીને તોતિંગ વૃક્ષોને પણ ધરાશય બનાવી દેતો હતો. અંગારિયાને જોઈને વાઘ સિંહ પણ દોડી જતા. ટાર્ઝને અગાઉ એક ગાંડા હાથીને હંપાવ્યો હતો. અરે, અનેક વૃક્ષોનો ખુરદો બોલાવનાર હાથીને બે કલાકના એક ધારા યુદ્ધ પછી ટાર્ઝને મૂતપ્રાય બનાવ્યો હતો. તે વખતે આખા જંગલના વનવાસીઓ આ યુદ્ધ જોવા માટે ભેગા થયા હતા. ટાર્ઝને પેલા ગાંડા હાથીને ખતમ કર્યો ન હોત તો તેણે જંગલના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હોત. કંકોલુ નામના વનવાસી વડાના જણાવ્યા મુજબ આ ગાંડા હાથીએ દસેક જેટલા વનવાસીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. જંગલનું વાતાવરણ ભયપ્રદ બની ગયું હતું. જંગલી ગાંડા હાથીનો નાશ થયો ન હોત તો એણે અનેક જીવોનો ખુરદો બોલાવી દીધો હોત. ટાર્ઝને હાથીની આ આફતનો અંત લાવવાનો મનસૂબો ઘડી લીધેલો, એટલે મોતની પરવા કર્યા વિના એ કામ પાર પાડેલું. અંગારિયો ગાંડા હાથીથી જરા જુદો અને ભયંકર હતો. તે અનેક રાક્ષસોમાંથી બન્યો હોય તેવો ખતરનાક હતો, લોહી તરસ્યો હતો. તરેટીના વનવાસીઓએ કરેલા વર્ણન મુજબના અંગારિયાને જોવા માટે ટાર્ઝન તત્પર બની ગયો. પીટર પણ ભયભીત બની ગયો. એણે ટાર્ઝનને કહ્યું, મને તો ડર લાગે છે. દોસ્ત, ડરવાની જરૂર નથી. હું જ્યારે સાથે હોઉં ત્યારે આવા અંગારિયા ભંગારિયાની કોઈ તાકાત કામ લાગતી નથી. ધરતી પર 10 અંગારિયા ફૂટી નીકળે તોય હું એને પછાડી દઈશ. ટાર્ઝને પીટરને હિંમત આપી. ડિમ્પુ માંદરો જાણે ગેલમાં આવી ગયો હોય તેમ વૃક્ષોની ડાળીઓ પકડીને કૂદવા લાગ્યો. ટાર્ઝને ટરેટીના વનવાસીઓને પાછા વાર્યા. એણે કહ્યું, તમે લોકો તમારા વાસનું રક્ષણ કરો, તમારો જાન જોખમમાં હોય ત્યારે જ શત્રુનો ખાતમો બોલાવજો. હા, કોઈ નિર્દોષને કદી ત્રાસ નહીં આપતા, લૂંટીને ખાશો નહીં, હરી મરીને રહેજો. આ જંગલમાં અનેક પ્રકારના ફરો છે, એ ફરો ખાઈને પ્રેમપૂર્વક જીવન વ્યતીત કરી શકાય. વનવાસીઓ પાછા ફર્યા. ટાર્ઝન, પીટર અને ડિમ્પુ આગળ વધતા ગયા, બસ વધતા જ ગયા. કેટલું ચાલ્યા હશે તેમની કાંઈ ખબર રહી નહીં. ટાર્ઝન હજુ જંગલના છેવાડાના ભાગમાં હતો. પીટર જે દિશામાંથી દોડતો આવ્યો હતો તે માર્ગ સદંતર ભૂલાઈ ગયો હતો. આમ છતાં ટરેટીના વનવાસીઓએ તેમને યોગ્ય માર્ગ બતાવી જ દીધો હતો. સુવર્ણોની પથ્થરની નગરી કદાચ હવે દૂર નહોતી. ત્રીજા દિવસની સાંજે તેઓ એક પહાડ પાસે રોકાયા. ચાલી ચાલીને તેઓ થાક્યા હતા. ડિમ્પુ ક્યાંકથી ફરો લઈ આવ્યો. ડિમ્પુ, પીટર અને ટાર્ઝને ફરોનો નાસ્તો કર્યો, પાસેના ઝરણામાંથી પાણી પીધું અને તે જગ્યાએ જ આરામ કરવાનો પાકો નિર્ધાર કર્યો. અહીં આરામ થઈ જ શકે તેમ હતો. અંગારિયા વિશે ટાર્ઝન અને પીટર અવનવી વાતો અને તર્કો કરતા રહ્યા. કદાચ અંગારિયાનો પ્રતિકાર કરવાનો વખત આવે તો કઈ રીતે જૂજવું તેનો પણ તેઓએ વિચાર કરી લીધો. પીટરે જ્યારે અંગારિયાની આંખમાં ધૂળ નાખીને તેને અજમો કરવાની વાત કરી ત્યારે ટાર્ઝનને સ્વાભાવિક રીતે જ હસવું આવી ગયું. જંગલ પર અંધારું છવાતું જતું હતું. પંખીઓ વૃક્ષની ગટામાં પોડવા લાગ્યા હતા. જોકે હિંસક જાનવરોની ત્રાડો જંગલને કંપાવી રહી હતી. એ ત્રાડો ગાત્રો ગારી નાખે તેવી ભયંકર હતી. ટાર્ઝનની હાજરી હોવાથી પીટરને કશી ફિકર ન હતી. એણે ટાર્ઝનને જંબોલા અને પેલી વિચિત્ર જંગલી બાઈ જંગલાણીને પરાસ્ત કરતા જોયો હતો. તેને ડર ન હતો, કેમ કે ટાર્ઝન હોય પછી કોઈથી ડરવાની જરૂર રહેતી નહોતી. ટાર્ઝને પીટરને ઊંઘવા માટે કહ્યું. પોતે આમથી તેમ આટા ફેરા મારતો રહ્યો. ઊંઘવાનું નહોતું. અંગારિયાની ફડક ટાર્ઝનને ઊંઘવા દે તેમ નહોતી. ટાર્ઝનના કારણે પીટર તો પડ્યો તેવો ઊંઘી ગયો. ટાર્ઝન પીટરને ઊંઘતો જોઈ રહ્યો. તેના ચહેરા પર નિર્દોષતા તરવરતી હતી. સુવર્ણોએ આવા અનેક નિર્દોષોને પુતળામાં ફેરવી નાખ્યા હતા. ટાર્ઝને નક્કી કર્યું હતું કે સુવર્ણોને ખતમ કરવો જ રહ્યો. ટાર્ઝન ઘડીક આમ ઘડીક તેમ આટા લગાવતો હતો. એને આ રીતે જાગવાની આદત હતી. એમાંય જ્યારે કોઈ આફતનો અણસાર મળ્યો હોય ત્યારે ટાર્ઝન જંગલના અમુક ચોક્કસ વિસ્તારમાં અગર પોતાના રહેઠાણની આસપાસ આટા ફેરા લગાવ્યા કરતો. એને ઊંઘ આવતી નહીં. જ્યાં સુધી આફત દૂર થતી નહીં ત્યાં સુધી એની આંખો ઘેરાતી નહીં. કહો કે તેને ચેન પડતું નહીં, પડે પણ કઈ રીતે? અચાનક પાંદડા ખખડ્યા. ટાર્ઝને કાન સરવા કર્યા. કોણ આવતું હશે? તે થોભી ગયો. પેલો પાંદડા ખખડાવવાનો અવાજ અટકી ગયો. એને લાગ્યું કે કોઈ જનાવર હશે. ફરીને આટા લગાવવા માંડ્યો. દસેક મિનિટ પછી પાંદડા ધ્રુજવા લાગ્યા. કોઈ ચાલતું હોય તેમ જણાયું. કોણ હશે એ પગલા પાડનાર? ટાર્ઝને અવાજની દિશામાં જોયું. અંધારામાં એણે બે ચમકતી આંખો જોઈ. એને નવાઈ લાગી. એ આંખો દીપડાની હતી. તે ગરજ્યો, ચાલ ઊઠ, ભાગ, અહીં ડોરા તગાવીને શું જોઈ રહ્યો છે? ટાર્ઝનનો બોલાટ સાંભળીને દીપડો ભાગ્યો, વળી જાળીના ઝુંડમાં છુપાઈ ગયો. ટાર્ઝન કેટલીક વાર હિંસક જાનવરોને આ રીતે મોટા અવાજે બોલીને ભગાડી દેતો. પીટર ખરેખરો થાકી ગયો હતો. ટાર્ઝન જોરથી બોલ્યો તોય તે ઉઠ્યો નહીં, અરે સરવર્યો પણ નહીં. દરમિયાન ફરી સરવરાટ થયો. ટાર્ઝનને ક્રોધ ચડ્યો. તેણે હોઠ ભીસ્યા. બદમાશ, આજે તે મને તંગ કરવાનો પાકો નિર્ણય લીધો લાગે છે, હવે તો તારું મોત આવ્યું જ સમજે. દીપડો હશે એમ માનીને તેણે પુનઃ સર્વરથી જાળી તરફ જોયું, પણ ના, એ દીપડો ના હતો. તો શું હતું? સર્વરાટ શેનો થઈ રહ્યો હતો? તારધનને આ વખતે અંધારામાં અંગારા જેવી ચમકતી આંખો દેખાય નહીં, તો શું અંગાર્યો આવી ચડ્યો હશે? એક પર બે પર સમય સરતો ગયો. એકાદ ક્ષણ પછી એક મોટો કારો સાપ તારધનના પગ પાસે આવી ગયો. તારધન ચમક્યો. સાપ ઘણો લાંબો અને કારો હતો. તે ફૂંફાડા નાખવા લાગ્યો. તારધન એનાથી જરાય ડગ્યો નહીં. તે એની સામે તાકી રહ્યો. પછીથી ત્રાટક ચાલ્યા જ કર્યું. કેટલો સમય વીત્યો તેની કશી ખબર રહી નહીં. આખરે તારધને દાદાને વિદાય આપવા પ્રેમથી કહ્યું, નાગદાદા, કૃપા કરીને જ્યાંથી આવ્યા ત્યાં પાછા ચાલ્યા જાઓ. મારો મિત્ર નિરાતે ઊંઘી રહ્યો છે, તેને આરામથી ગોરવા દો, પાછા જાઓ. વાહ, આ તો ગજબ! નાગદાદા સર્વર્યા અને પુનઃ ચાલવા લાગ્યા. વાર પણ નહીં લાગી, દાદા જાળીના ઝુંડમાં સરકી ગયા. તારધન ફરી આંટા ફેરા મારવા લાગ્યો. ગળિક આમ અને ગળિક તેમ પીટર જરા પણ સરવરતો ન હતો. રખડી રખડીને એ થાક્યો હતો. સવાર સુધી તારધન આમ જ ચાલતો રહ્યો. વહેલી સવારે પીટરે આંખો ખોલી. ઠંડી હવા વહી રહી હતી. પંખીઓ કલરવ કરવા લાગ્યા હતા. હરણાના ટોળા આમથી તેમ દોડી રહ્યા હતા. ચાર હાથીઓ નદી તરફ દોડી રહ્યા હતા. બે સસલા હરવા પગલે તારધનના પગ પાસે આવીને ઊભા રહ્યા. ડિમ્પુ વાંદરો ઝાડના વેલા પકડીને કુદાકૂદ કરતો હતો. ત્યાં ગજબ થઈ ગયો. હરણા દોડીને જાળીના ઝુંડમાં ઓઝલ બની ગયા. ઘડીવાર પછી હાથીઓને દોડતા દીઠા. ચિધાડો નાખતા હાથીઓ ભાગતા જણાયા. અરે, કેટલાક જંગલી કૂતરાઓના ટોળા દોડતા દેખાયા. અચાનક આમ કેમ થયું? કૂતરાના ટોળા દોડ્યા કેમ? હાથીઓ નીચેથી પાછા કેમ ફર્યા? સસલા ઝાડીના ઝુંડમાં કેમ ઉતરી ગયા? પીટર ડરી ગયો. તે દોડ્યો અને ટાર્ઝનની પાછળ જઈને ઊભો રહ્યો. એની આંખોમાં ભય પથરાયો હતો. ટાર્ઝન કહે, આ તો ગજબ! પીટર કહે, વાતાવરણમાં આમ અચાનક પલટો કેમ આવ્યો? શું થયું હશે? કોઈ જાનવર તો નહીં હોય ને? પેલો અંગાર્યો હશે કદાચ. તારધન કહે, સંભવ છે. એમ હોય, પેલો અંગાર્યો હોય તો આપણે ચેતતા રહેવું પડે. ત્યાં મોટા લાંબા માથાવાળો અંગાર્યો દેખાયો. વિશાળ રાક્ષસી કદનો અંગાર્યો ભયંકર ગર્જનાઓ કરતો હતો. એણે એક હરણાને પોતાના મોઢામાં પકડ્યું હતું. તેના તીણા દાંત હરણાના શરીરમાં ઊંડાને ઊંડા ઉતરી રહ્યા હતા. હરણું અંગારિયાના મોઢામાંથી બચી શકે તેમ નહોતું. ઊંટ જેવી લાંબી ગરદન ધરાવતો અંગાર્યો ધીરે ધીરે પેલા હરણાને ગરી ગયો. દ્રશ્ય ભયને બર આપનારું હતું. કાચા પોચાને ખતમ કરી નાખે એવું હતું. અંગારિયાનો ચહેરો લોહીવાળો હતો. તે તેના ડોરા ગુમાવતો હતો. તેનું શરીર વિશાળ હાથીથી પણ વિરાટ હતું. તેના બે પગ લાંબા કદના અને જાડા હતા. પાછલા પગ થોડા નાના હતા. પૂંછડી પણ ઘણી લાંબી હતી. એ ક્રોધમાં હતો. પગ ઉપાડીને આમથી તેમ જોતો હતો. તારધન કદી કોઈથી ડરતો નહીં. પહેલીવાર તે આ જાનવરને જોઈને હતપ્રત રહી ગયો. સુવર્ણ નામના જાદુગરની જ આ માયા લાગે છે એમ નક્કી થઈ ગયું. જો સુવર્ણ આવા વિચિત્ર અને ભયંકર જાનવરોનું સર્જન કરી શકતો હોય તો તે માણસોને પુતળા પણ બનાવી શકતો હશે. અંગરિયાની ગર્જનાઓ સિંહથી એ ભયંકર હતી. છાતીના પાટિયા ભયથી બેસાડી દે તેવી હતી. તેણે વૃક્ષોને તણખલાની માફક ફંગોરવા શરૂ કર્યા. કેટલાય વૃક્ષોને ઉખાડી ઉખાડીને ભક્તિ સોતા કરી દીધા. અત્યાર સુધીમાં અંગારિયાએ ત્રણ હરણાને પેટમાં પધરાવી દીધા. દોડતા અંગારિયાએ હાથીના એક મદનિયાને પણ અડફેટે લીધું. મદન્યુ હાથીના ટોળાની પાછળ આવી રહ્યું હતું. અંગારિયાએ પૂંછડી ઝીકીને મદન્યાને નીચે ગબડાવી દીધું. ટાર્ઝનથી હવે રહેવાયું નહીં. એણે પીટરને કહ્યું, તું પેલી ટેકરી પાછળ દોડીને પહોંચી જા. ડિમ્પુની મને ચિંતા નથી, હું અંગારિયાને આંટીએ ચડાવું છું. તેને રોકવો પડશે, નહીતર એ જંગલને અખાડામાં ફેરવી નાખશે, સપાટ મેદાન બનાવી દેશે. પીટર દોડ્યો, મુઠ્ઠીઓ વારીને તે ટેકરી બની ભાગ્યો. ટાર્ઝને બૂમ પાડીને તેને સુરાતાન ચડાવ્યું. ભાગ પીટર, ભાગ, જપ કર, ટેકરી પાછળ છુપાઈ જા, હું બોલાવું તે પછી જ તું બહાર આવજે. પીટર ટેકરી પાછળ પહોંચ્યો. તેણે આ પહેલાં આવું વિચિત્ર જાનવર જોયું ન હતું. હાથી અને ઊંટ પછીનું આ ત્રીજું જાનવર હતું. જોકે અંગારિયો તો હાથી અને ઊંટથી એ વિચાર જણાઈ રહ્યો હતો. ડાયનેસોર વિશે ઇતિહાસ છે, અગાઉ અખબારોમાં પણ તેના વિશે ઘણું છપાઈ ચૂક્યું હતું. અંગારિયો કદાચ ડાયનાસોર જેવો જણાઈ રહ્યો હતો. જાદુગરે કમાલ સર્જી હતી. અંગારિયો જોખમી પણ બની શકે તે આ દ્રશ્ય પરથી જણાતું હતું. અંગારિયાએ હાથીના મદન્યાને આંટીએ ચડાવ્યું. પૂંછડીની થાપટે મદન્યું ગળથોલ્યું ખાઈને હેઠું પડ્યું. તેણે ફરીથી તેને લાત મારવા પગ ઊંચો કર્યો. આ દરમિયાન ટાર્ઝન કૂદ્યો. એણે અંગારિયાનો પગ પકડ્યો. હવેનું દ્રશ્ય વધારે ચિંતાજનક અને ત્રુજાવનારું હતું, કેમ કે અંગારિયો પહાડ જેવો હતો. ટાર્ઝન તો એની શું વિસાતમાં. મદન્યુ બચી ગયું. ટાર્ઝને બળપૂર્વક અંગારિયાને ધક્કો માર્યો. કમાલ તો હવે જ થઈ. અંગારિયો ટાર્ઝનની શક્તિ સામે થોડો હલબલી ઉઠ્યો. મદન્યુ ઊભું થયું. ટાર્ઝને વિચિત્ર બૂમ પાડી. એ જાણે મદન્યાને સંબોધી રહ્યો. એ ચાલ ઉઠ, ભાગ, છુપાઈ જા, જંગલમાં ઉતરી જા, આ તને ખાઈ જશે. ટાર્ઝનના અવાજે જાણે જાદુઈ અસર કરી હોય તેમ હાથીનું મદન્યું ગોફણમાંથી ગોરો છૂટે તેમ છૂટ્યું. પીટરથી હસી જવાયું. મદન્યું લફાલફ કરતું છટક્યું અને ઝાડીની પાછળ પહોંચ્યું. ટાર્ઝને પોતાનો શિકાર છીનવી લીધો છે તે જોઈને અંગારિયો વધારે ખોફમાં આવ્યો. તેણે ટાર્ઝનને ખતમ કરવા માટે મોઢામાંથી વરાળ છોડી. પણ ટાર્ઝન ચાલાક હતો. તે દોડીને તેની પૂંછડી નજીક પહોંચ્યો. એણે બે હાથે પૂંછડી પકડી. અંગારિયાએ પૂંછડીને જોરથી ઝાટકો આપ્યો. ટાર્ઝન આ સપાટામાં જમીનથી અદ્ધર ઉંચકાયો અને જમીન પર પછડાયો. અંગારિયો બરાડતો રહ્યો. ક્રોધનો લાવા તેની આંખોમાં બબૂકી રહ્યો હતો. ટાર્ઝન ચિલ્લાયો, આવ દોસ્ત, આવ, તારી તાકાતનું તો આજે પારખું જ થઈ જશે. આવ, હું પણ જોઈ લઉં કે તારામાં કેટલો દમ છે. અંગારિયાએ ડોરા તગતગાવ્યા. તેણે ગરદન વાંકી ચૂકી કરી. ટાર્ઝન ઝડપથી ફરી દોડ્યો. તેણે પૂંછડી પકડી અને ખેંચી. જોરથી ખેંચતો તે દોડ્યો. પહાડ જેવો અંગારિયો ભયંકર ચિત્કારો નાખી રહ્યો. બળપૂર્વક તે વરાળો છોડવા લાગ્યો. ટાર્ઝન આખા શરીરની શક્તિ વાપરીને અંગારિયાને ખેંચતો હતો. અંગારિયો ખેંચાતો પણ હતો. પીટર નવાઈ પામી ગયો. ટાર્ઝન અંગારિયાનું યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. એણે અગાઉ ટાર્ઝનને ભયંકર શક્તિઓ સામે જૂજતો જોયો હતો, એટલે અંગારિયા સામેની લડાઈમાં તેને નવાઈ લાગી નહીં, કેમ કે અંગારિયો જાનવરોમાં મહાકાય જાનવર ગણાય. એટલે આ લડાઈ આશ્ચર્યજનક તો અવશ્ય હતી. જીત કોની થઈ શકે તે અંગે પીટરના મનમાં શંકાઓ સરવર્તી હતી. આગળ એક ઊંડો ખાડો હતો. લગભગ કૂવા જેટલી એની પહોળાઈ, ગોરાઈ અને ઊંડાઈ પણ હતી. ટાર્ઝનનો વ્યૂ ઓછા ભરમાં અંગારિયાનો નાશ કરવાનો હતો. એમ જ બની રહ્યું હતું
તેણે આખા શરીરની શક્તિ ખર્ચી નાખીને અંગારિયાને ખેંચ્યો. બસ ખેંચતો રહ્યો. ખાડો હવે નજીક હતો. ટાર્ઝને છેક ખાડાની નજીક જઈને પેલા અંગારિયાને ફંગોર્યો. અંગારિયો ઊંડા ખાડામાં જઈને પડ્યો. તે તેમાંથી બહાર નીકળી શકે તેવી કોઈ શક્યતા નહોતી. ટાર્ઝને ટેકરી પાછળ જઈને પીટરને બૂમ પાડી અને તેને બોલાવ્યો. પીટર બહાર આવ્યો. ટાર્ઝને તેને હિંમત આપી. અંગારિયો ખાડાની બહાર નીકળવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ તે બહાર નીકળી શકે તેમ નહોતો. ટાર્ઝન અને પીટર મોટા મોટા પથ્થર લાવીને અંગોરિયાના માથામાં ઝીકવા લાગ્યા. એક, બે અને ત્રણ. અંગારિયાનું માથું છુંદાવા લાગ્યું. ટાર્ઝન ફરી ફરી પથ્થરો ઉચકીને ઝીકવા લાગ્યો. અંગારિયાનું માથું છેદાતું ગયું. આ પ્રયોગ સતત ચાલુ જ રાખ્યો. ચાલુ રાખવો જ પડે, નહીતર અંગારિયાનું ભલું પૂછવું એ તો ખાડો ઠેકીને પણ બહાર આવી શકે. શક્યતા નહોતી, પણ આ તો માયાવી અંગારિયો હતો. સુવર્ણો ધારે તો તેને ઉડાડી પણ શકે. ટાર્ઝન અને પીટર પથ્થરો લાવી લાવીને ઝીકવા લાગ્યા. અંગારિયો ખતમ થઈ ગયો. માથું છુંદાઈને ડૂચા ગાભા જેવું થઈ ગયું. છેવટે તે ઢગલો થઈને પડ્યો. ટાર્ઝને અંગારિયા માટે આ ખાડો જ કબરમાં ફેરવી નાખ્યો. તે થીજી ગયો. ટાર્ઝન પરદેવે રેપ ઝેપ બની ગયો હતો. પીટર તો હાંફી રહ્યો હતો. તેને પણ આખા શરીરે પરસેવો વરી ગયો હતો. વાંદરો ડિમ્પુ વૃક્ષોની ડાળીઓ પકડીને ઠેકતો ઠેકતો આવી પહોંચ્યો. આ વાંદરો પણ ખુશાલી વ્યક્ત કરવા લાગ્યો. પણ પથ્થરલોકનો સુવર્ણો આ વાત જોઈને ધુઆપુઆ બની ગયો હતો. સુવર્ણનો બેટો સુવર્ણો કારઝાર બની ગયો. ક્રોધમાં રાતો ચોર બની ગયો. જંગલના ઉત્તર છેડે આવેલ પહાડોની વસાહતમાંના તેના ભૂગર્ભખંડમાં હલચલ મચી ગઈ. તેનો વસાહતી વિસ્તાર વિચિત્ર હતો. પહાડો કોતરીને એણે ઘર બનાવ્યા હતા. આ વસવાટો એવા હતા કે એને ઊની આંચ આવે નહીં. પહાડોમાં સુવર્ણોના સગાઓ અને અન્ય સાથીઓ વસતા હતા. એક અન્ય પહાડમાં અનેક માણસો પુત્રા સમૂહે ગોઠવાયેલા હતા. આ એ માણસો છે જેમને સુવર્ણોનો ખાસ જાનીસાર સાથી પિલોક ઉઠાવીને અહીં લાવ્યો હતો. આ એવા લોકો છે જેમને મોટી રકમ આપીને તેમના માતા પિતાઓએ મુક્ત કરાવ્યા નથી. પુત્રમાં ફેરવાયેલા કમનસીબ લોકો જે તે સ્થિતિમાં જ પુત્રા બનેલા હતા. અલબત્ત પથ્થરલોકમાં ઘણે ઠેકાણે આવા પુત્રાઓ જોવા મળતા હતા. કોઈ દોડવાની ક્રિયામાં, કોઈ હસતા, તો કોઈ રડવાની ક્રિયામાં, તો કોઈ સુવાની ક્રિયામાં પુત્રા બનેલા હતા. અરે, ઘોડા સહિત પુત્રા પણ અહીં મોજૂદ હતા. એક જગ્યાએ વાઘનું પુત્રું હતું. પહાડની ટેકરી પરનું વાઘનું પુત્રું ગજબનું હતું. કદાચ સુવર્ણો પર તરાપ મારતા પહેલાં તે પુત્રું બની ગયો હતો. દરેકની કોઈ ને કોઈ કથા હશે જ, એમાં શંકા નથી. દરેક પુત્રની પોતાની કથા હોય એ પણ સ્વાભાવિક છે. સુવર્ણો મોટે ભાગે રાતના પેલી પુત્રા બનાવવાની ખોપરી ખતરનાક માણસોની ચોકી હેઠળ મૂકી દેતો. અહીં અન્ય એક ખોપરી છે જેનો ઉપયોગ પુત્રાને પુનઃપુત્રમાંથી માનવ બનાવવામાં થતો હતો. પુત્રમાંથી માણસોને બેઠા કરવામાં ઉપયોગી બનતી એ ખોપરીની આંખોમાં લીલો કાચ જડેલો હતો. તેની રમત જ કંઈક એવી હતી કે પુત્રું સરવરી ઉઠતું અને પથ્થર આરસ મરડીને બેઠો થઈ જતો. સુવર્ણો મોટા ભાગે જાદુઈ ગોરા સામે બેસી રહેતો. એ ગોરો જંગલની દિશાઓનું દર્શન કરાવતો. એના માણસોની હિલચાલ પણ ગોરામાં નજરે પડતી. એ ગોરો જ ગજબનાક હતો. જંગલાણીનો અંત સુવર્ણોને આ ગોરામાં દેખાયો હતો. જંબોલા ખતમ થયો તે દ્રશ્ય પણ ગોરામાં ઝીલાયું હતું. અંગારિયો ખાડામાં ધરબાયો. તે પણ ગોરાએ છતું કરી દીધું. ગોરામાં દરેક જગ્યાએ સુવર્ણોને ટાર્ઝન દેખાયો. ટાર્ઝને સુવર્ણોની નીંદર હરામ કરી નાખી હતી. એણે ખતરનાક રીતે ટાર્ઝનને લડતો જુજતો જોયો હતો. બધું તો ઠીક જે રીતે ટાર્ઝને અંગારિયાને ખેંચી ખાડામાં પછાડ્યો હતો તે જોઈને તો સુવર્ણોના હાંજા ગગડી ગયા હતા. તેનો ખુદનો કેટલો ગજ વાગશે તે અંગે તે શંકામાં હતો. હા, સુવર્ણો એની જાદુઈ ખોપરીઓ ઉપર મુસ્તાક હતો. સુવર્ણો એટલે થીજી ગયેલું મોત, હરતું ફરતું અને અઠાસ્ય કરતું મોત. એનાથી લોકો કંપી ઉઠતા, રાડ નાખી જતા. તેની ખોપરી સજીવને પથ્થરમાં ફેરવી નાખતી. ખોપરી લઈને નીકળ્યા પછી તે ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લઈને માણસને પથ્થર બનાવી દેતો. એકવાર એક વાત બનેલી. પાગલ પિરાંડોની ધમાલે ત્રાસ વરસાવેલો. પિરાંડો એવો લોહી ભૂખ્યો પાગલ. આમ તો એ હથિયારો પાગલ ન હતો, પરંતુ તેના માતા પિતાને સુવર્ણોએ પથ્થરમાં પલટાવી નાખ્યા હતા. પિરાંડો પથ્થર લોકમાં આવ્યો. એણે આજીજી કરી, કાકલુદી કરી, પણ સુવર્ણો માન્યો નહીં. તે હઠે ચડ્યો. પિરાંડોએ પોતાના માતા પિતાને સજીવન કરવા કહ્યું. સુવર્ણો માન્યો નહીં. પિરાંડો રડી રડીને થાકી ગયો. એણે સુવર્ણોને કહ્યું, મારા માતા પિતા પૈસાદાર નથી, તેમને પુનઃ સજીવન કરો. પણ સુવર્ણો એકનો બે થયો નહીં. બસ એ પછી પિરાંડો જંગલમાં ગયો, રખડ્યો, ફરી પાછો પથ્થર લોકમાં આવ્યો. એ આવ્યો ત્યારે ગાંડો બની ગયો હતો. 20 વર્ષના પિરાંડોનું શરીર કુદરતી રીતે જ વધવા લાગ્યું. દિવસે ન વધે તેટલું રાતે વધે, રાતે ન વધે તેટલું દિવસે. આમે એ પાછો ગાંડો બની ગયો હતો. દેખાવની રીતે પણ તે ખતરનાક બની ગયો હતો. એ હસતો ચિલ્લાતો એકવાર સુવર્ણો સામે દોડ્યો. તેના હાથમાં મોટો મસ્ત પથ્થર હતો. સુવર્ણોએ તેને પોતાની સામે ઘસી આવતા જોયો. સુવર્ણો ગભરાયો અને ભાગ્યો. ભાગીને સીધો ખોપરીવાળા વિસ્તારમાં ગયો. સુવર્ણોએ ખોપરી ઉઠાવી પાગલ પિરાંડો સામે ધરી. પિરાંડો રાડો નાખતો જ થીજી ગયો, ઉતરું બની ગયો. તેના હાથમાંનો પથ્થર હવામાં જ ઉચકાયેલો રહી ગયો. એ પુત્રું આજે ખોપરી રક્ષકોના નિવાસે ઊભું હતું. સુવર્ણો દયાહીન હતો. તેને હૈયે દયા નહોતી. ભલભલાને તે પુતરા બનાવી દેતો. અરે, પોતાની ખુશી માટે એણે ઘણા લોકોને પુતરા બનાવી દીધા હતા. એક દિવસ એણે કેટલાક યાત્રિકોને ભોજન કરવાની અવસ્થામાં પુતરામાં ફેરવી નાખ્યા હતા. તેની પત્ની ભારે મિજાજી હતી. સુવર્ણોને જરાય ગાંઠતી નહોતી. સુવર્ણોએ એને મનાવી સમજાવી, પણ તે કંકાસ મુક્તિ નહોતી. સુવર્ણોએ કંટારીને તેને પુતરામાં ફેરવી નાખી. પેલી રડતી રહી અને પુતરું બની ગઈ. આવા પાષાણી હૃદયવાળા સુવર્ણોના વિસ્તારને લોકોએ પથ્થરલોક એવું નામ આપી દીધું હતું. આ નામ વિસ્તાર મુજબ યોગ્ય હતું જ. સુવર્ણો પોતે જ પથ્થરો સરગતો મહાપાપી માણસ હતો, એટલે એ રીતે તેને પણ અને તેના માણસોને પણ આ નામ સર્વસ્વીકૃત લાગતું હતું. સુવર્ણોનું એકમાત્ર સ્વપ્ન હતું કે ટાર્ઝનને પથ્થરમાં ફેરવી નાખે. તે છેલ્લા એક સપ્તાહથી રાત દિવસ જાગતો હતો. આવી જ રીતે તે જાગતો ગોરા સામે બેઠો હતો. એને ટાર્ઝન સાવ નજીક દેખાતો હતો. હજી તો 2 દિવસ પહેલાં જ પિલોક આવ્યો હતો. પિલોક કેટલાક હઠીલા અપહરણ કરાયેલ વ્યક્તિઓને લઈ આવ્યો હતો. તેમના માતા પિતા કંઈ આપે તેમ લાગતા ન હતા. પિલોકના કહેવાથી સુવર્ણોએ તેમને પથ્થરના પુતરા બનાવી દીધા હતા. હવે ટાર્ઝનનો વારો હતો. પિલોકે ગોરાની અંદર ટાર્ઝનને તો જોયો, પડખે ચાલતા પીટરને પણ જોયો. પિલોક કહે, સરદાર, આ પીટર છે, તે મારા હાથમાંથી ભાંગ્યો હતો. ખોપરી ન હતી, નહીતર મેં તેને રસ્તામાં જ પુતરું બનાવી દીધો હોત. સુવર્ણો કહે, એટલે હવે તે આપણા પથ્થર લોકમાં ફરીથી નવેસરથી પુતરું બનવા માટે આવી રહ્યો છે. આવવા દો, હું જે સ્થિતિની અપેક્ષા રાખતો હતો તે જ સામેથી આવી રહી છે. મારે ટાર્ઝનને પુતરું બનાવવાનો છે. બેરો પીટર પણ ભલે પુતરું બને, આપણે ઝડપથી પુતરું બનાવવાની ખોપરી હસ્તગત કરવી જોઈએ. પિલોક બોલ્યો, પિલોક તું ચિંતા કરતો નહીં, આપણા માણસો સરળતાથી ટાર્ઝનના હાથમાં જાદુઈ ખોપરી આવવા દેશે નહીં. ત્યાં પહોંચતા પહોંચતા તો તેમના પુતરા થયા સમજો, અથવા તેઓ પકડાયા સમજો. ત્યાં તો સુવર્ણો ચમક્યો. એણે ગોરામાં જે દ્રશ્ય જોયું તે ફફડાવી નાખે તેવું અને ડર ઉપજાવનારું હતું. ટાર્ઝન અને પીટર ખોપરી રક્ષકોને બુરી રીતે પીટી રહ્યા હતા. ગોરામાં બધું સ્પષ્ટ દેખાતું હતું. પિલોકનો ચહેરો પીરો પડવા લાગ્યો, એનાથી રાડ નંખાઈ ગઈ. સરદાર, જુઓ જુઓ, પેલા ટાર્ઝને ખોપરીઓ હાથમાં લઈ લીધી. પીટરના હાથમાં સજીવન કરવાની ખોપરી છે અને ટાર્ઝનના હાથમાં પુતળા બનાવવાની ખોપરી છે. વાત સાચી હતી. ટાર્ઝન ઝડપથી અને સ્ફૂર્તિપૂર્વક ખોપરીઓ સાથે આગળ ઘસી રહ્યો હતો. એણે ખોપરી રક્ષકોનો ખુરદો બોલાવી દીધો હતો. માર્ગમાં આવતા પુતળાઓને પીટરે જીવતા કરવા માંડ્યા. પુતળામાંથી પુનઃ માનવ સ્વરૂપે પ્રગટતા લોકો પીટર અને ટાર્ઝનની પાછળ ચાલવા લાગ્યા. પિરાન્ડો પણ એમાં એક હતો. પીટરે પિરાન્ડોના માતા પિતાને પણ જીવતા કર્યા. આમ સુવર્ણોએ બનાવેલા પ્રત્યેક પુતળા પુનઃ માણસ રૂપમાં હરતા ફરતા થઈ ગયા. સુવર્ણોના કબજામાં કંપારી જન્મી, તેને પરસેવે રેપઝેપ બની ગયો. કારણ કે ટાર્ઝન, પીટર, ડિમ્પુ અને અન્ય લોકોના ટોરે ટોરા તેમની પાછળ આવી રહ્યા હતા. જે પણ પુતરું સામે આવતું તે માણસ રૂપે હરતું ફરતું થઈ જતું હતું. ટાર્ઝને સુવર્ણોના નિવાસનો રસ્તો પકડ્યો. જાદુગર સુવર્ણો ભાગવા ગયો, દોડ્યો પણ ખરો. અરે, પિલોક પણ ભાગ્યો. પીટર બોલ્યો, તમે પેલા પિલોકને પુતરું બનાવી દો, એણે મને ખૂબ જ દોડાવ્યો હતો. ટાર્ઝન કહે, આપણે માનવતાવાદી લાગણી ધરાવીએ છીએ. સુવર્ણો તો રાક્ષસ છે, એનામાં દયા નહીં હોય તે સમજી શકાય, પણ આપણે તો માણસ છીએ. માણસે માણસ ઉપર દયાભાવ રાખવો જોઈએ. એમને આપણે સજા કરીશું, સમજાવીશું અને યોગ્ય માર્ગે ચાલવા પ્રેરણા પણ આપીશું. જોઈએ તો ખરા. પીટર માત્ર હસ્યો. સુવર્ણો ભાગવા ગયો. ટોરાના લોકોએ તેનો જાદુઈ ઘોરો ઠોકરે ચડાવ્યો. કેટલાક લોકો તો એને ફૂટબોલની જેમ ઉછાળવા લાગ્યા. બધાએ ભેગા થઈને સુવર્ણો અને પિલોકને પકડ્યા. જે લોકો સુવર્ણોની તરફેણમાં પ્રતિકાર કરવા ગયા તે બધા પર ત્રાસ વેઠી ચૂકેલા ટોરા તૂટી પડ્યા. પથ્થર લોકમાં હાહાકાર મચી ગયો. સુવર્ણોના સગા ટાર્ઝનના શરણે આવ્યા, પગમાં પડ્યા. આ પૈકીના ઘણાએ સુવર્ણોથી થાક્યા હતા, કંટાળ્યા હતા. આમે તેઓ સુવર્ણોની સરમુખત્યારશાહીમાંથી છટકવા ઈચ્છતા હતા. ટાર્ઝનના કારણે તેમનો બચાવ થઈ ગયો. અન્ય લોકો પણ ટાર્ઝનની પડખે આવી ઊભા. પથ્થર લોકમાં નવનિર્માણની જ્યોત પ્રગટી. ટાર્ઝને સુવર્ણોને થાંભલા સાથે બાંધી દીધો. ટાર્ઝન કહે, બોલ રાક્ષસ, સુવર્ણ તારે સુધરવું છે કે નહીં? સુવર્ણો કહે, જે થયું તે સારું થયું, મારી ભૂલ થઈ. હવેથી હું કદી લોકોને ત્રાસ નહીં આપું, ડર્બન જઈને શાંતિથી જીવન જીવીશ. પિલોક કહે, હું પણ પસ્તાઈ રહ્યો છું, મને મુક્તિ આપો. જંગલના રાજા ટાર્ઝન, હવે પછી ક્યારેય લોકોને તંગ કરીશું નહીં. દયા અને સ્નેહનું સામ્રાજ્ય રચીશું, લોકસેવામાં લાગી જઈશું. એ પછી ટાર્ઝને સૌની મદદથી આગ ખડકી. એ આગમાં જાદુઈ ખોપરીઓ નાખી દેતા પહેલાં ટાર્ઝને બાકીના તમામ પુતળાઓને જીવતા કર્યા. નાનું જંતુ પણ પથ્થર રૂપે હોવું નહીં જોઈએ. પથ્થરલોક સજીવન નગરના રૂપમાં નવું સર્જિત થયું. બધે જ આનંદ આનંદ છવાઈ ગયો. પીટરને સૌથી વધારે ખુશી થઈ, કેમ કે તેણે ટાર્ઝનને નજરે જોયો હતો. ટાર્ઝન જેવો મહાન સુરવીર તેની સાથે હતો. એક સ્વપ્ન જેવી પણ તદ્દન નક્કર હકીકત એ જીવ્યો હતો ટાર્ઝનની સાથે. સુવર્ણ પાસેનું અઢળક ધન ટાર્ઝને સરખે ભાગે સૌની વચ્ચે વહેંચી દીધું. સુવર્ણોએ પણ પોતાની પાસે અમુક હિસ્સો રાખ્યો. ત્યાર પછી ટાર્ઝને જાદુઈ ગોરો, જાદુઈ છડી, બંને પ્રકારની જાદુઈ ખોપરીઓ આગમાં પધરાવી દીધી. એ પછી ટાર્ઝન બધાને વિદાય આપીને દીપુ માંદ્રા સાથે જંગલ તરફ અગ્રેસર થઈ ગયો. હવે પછી વાંચ્યો સાહસવીર સુરવીર જંગલના રાજા ટાર્ઝનની તદ્દન જુદી જ સાહસ કથા દ્રાવણ રાક્ષસ સમાપ્ત.